समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार એમાં 11મી ગાથા ચાલે છે. 11મી ગાથામાં આપણે ટીકામાં થોડો ભાગ કર્યો છે. ટીકામાં એ વાત આવી કે જેમ પ્રબળ કાદવના મળવાથી જેનો સહજ રીતે જે શુદ્ધ સ્વભાવ છે એવો નિર્મળ જળ, એ નિર્મળ જળ કાદવને કારણે મલિન દેખાય છે, એટલે કે એનો નિર્મળ ભાવ તિરોભૂત થયો છે, આચ્છાદિત થયો છે, મલિન થયો છે, એવો અનુભવ કરનારા એવા અનુભવ કરનારા એ કાદવ અને જળનો વિવેક નહીં કરનારા ઘણા તો તેને જળને મળીન જ અનુભવે છે. આ વાત આપણે ગઈકાલે સમજ્યા અને એમાં મૂળ વાત એ હતી કે શુદ્ધ નહીંથી જે દ્રષ્ટિ નથી કરતા અથવા તો જેને એવો વિકલ્પ પણ નથી આવતો કે આત્મા શુદ્ધ છે, વર્તમાનમાં પણ શુદ્ધ છે, એ ગમે તેટલી મલિનતા સાથે રહ્યો હોય તે છતાં પણ વર્તમાનમાં પણ એ શુદ્ધ જ છે, એવો જેને વિકલ્પ પણ નથી, એ પછી એ મલિનતાને દૂર કરવાનો પ્રયાસ પણ ક્યાંથી કરે? એટલે એ રીતે આપણે આખો વિચાર થયો કે આ ગાથામાંથી આપણને એ વાત પકડાય છે કે આત્મા શુદ્ધ છે એવો નિર્ણય થયો છે, જેને આત્મા છે એવો નિર્ણય છે પહેલાં તો, કેમ કે મલિનતા સાથે રહેલી વસ્તુમાં એને આત્મા જ ન દેખાય, આત્મા જ ન દેખાય, પેલું પાણી જેને દેખાતું નથી એને કાદવ જ દેખાય છે. તો એ રીતે જોઈએ તો અહીંયા જેને આત્મા જ દ્રષ્ટિમાં આવતો નથી, અને પછી બીજી વાત કે એને આત્મા દ્રષ્ટિમાં આવ્યો જ કે આત્મા છે અને સાથે મલિનતા છે એમ આવ્યું, તો પણ પાછું એમ પણ આવવું જોઈએ કે એ મલિનતા દૂર કરી શકાય છે અને મલિનતાનો પુરુષાર્થ થઈ શકે છે. એટલે એ વાત જો ખ્યાલમાં આવે તો જ પછી ધર્મની શરૂઆત થાય, એવો વિશ્વાસ બેસે કે આ મલિન સ્વરૂપ જે છે એ શાશ્વત સ્વરૂપ નથી, એ ક્ષણિક વસ્તુ છે, એ મલિનતા કંઈ મૂળ આત્માના સ્વરૂપમાં નથી, અને આત્મા તો શુદ્ધ સ્વરૂપે જ રહ્યો છે, તો પછી એવા શુદ્ધ સ્વરૂપને હું શા માટે પ્રાપ્ત ન કરું, અને એમ ધર્મની શરૂઆત થાય છે. એટલે આ એ અપેક્ષાએ જોવા જઈએ તો આ જૈન દર્શનનો પ્રાણ છે, એમાંથી એ વાત આવે છે, વિશ્વાસ આવે છે કે ભલે ગમે તેટલી મલિનતા સહિત અત્યારે વર્તમાન પર્યાયમાં આ આત્મા રહ્યો હોય તે છતાં એને ક્યાંય કોઈ રીતે મલિનતા અંદરમાં વ્યાપી નથી, એને કોઈ ઘસરકોઈ પડ્યો નથી, કંઈ એને ડાઘ પણ લાગ્યો નથી, એવો એ ભગવાન આત્મા નિર્મળ શુદ્ધ છે, ત્રિકાળ નિર્મળ શુદ્ધ છે, અને એવો શુદ્ધ પ્રાપ્ત કરી શકાય તેવો છે, અને ભૂતકાળમાં અનંત જીવો એ રીતે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરીને, એટલે મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરીને સિદ્ધશિલા ઉપર બિરાજી ગયા છે. એનો નિર્ણય થાય છે એટલે તો આપણે ધર્મમાં પદાર્પણ કરીએ છીએ અને એવો પુરુષાર્થ કરીએ છીએ કે હું પણ મારા શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરું, મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરું, મોક્ષની અવસ્થાને હું પ્રાપ્ત કરું. એટલે આ ગાથા એ રીતે અતિ અતિ મહત્વની બની રહે છે. બીજી રીતે પણ એમાં આગળ વાત આવશે કે એ કઈ રીતે શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવું જોઈએ અને શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે શેનો આશ્રય લેવો જોઈએ, એ વાત ટીકામાં હજી વિસ્તારથી આવશે. આપણે ગાથાના અર્થ વખતે એ વાત કરી છે થોડી, કે આશ્રય તો એણે ભૂતાર્થનો કરવો જોઈએ, જે હંમેશા ટકી રહેવાવાળું ધ્રુવ એનો આશ્રય હોય. વ્યવહારનો આશ્રય ન હોય, વ્યવહારનો આશ્રય કરતા એ નિર્મળ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી હશે તો એને ધ્રુવનો આશ્રય કરી એના તરફ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જઈ ત્યાં એ ઉપયોગને ત્યાં ઠેરાવીને એ પોતાના સ્વરૂપનો અનુભવ કરી લેશે અને એમ એને સમ્યક દર્શન પ્રગટ થશે. એ સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થઈ એ નિર્મળ પર્યાય છે અને એ કેવળ જ્ઞાનના અંશરૂપ છે. જેને સમ્યક દર્શન થયું એને ધર્મની શરૂઆત થઈ અને એ જ પુરુષાર્થને આગળ વધારશે એટલે શુદ્ધિની વૃદ્ધિ કરતો જશે અને એમ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનપૂર્વક જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરશે એટલે એને એવું નિશ્ચય ચારિત્ર પ્રગટ થશે અને એમ કરતાં ઘણી નિદ્રા થશે, એ શ્રેણી ચડી જશે અને પછી બારમે ગુણતાને કે બીજું શુક્લ ધ્યાન પ્રગટ થશે અને એને કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે એટલે તેરમું ગુણસ્થાન આવશે, અરિહંતની દશા કેવળી દશા એને પ્રાપ્ત થશે, એ સર્વજ્ઞ થશે. આ આખો ક્રમ છે એમાં શરૂઆત જ સમ્યક દર્શનથી થાય છે અને એવી સમ્યક દર્શનની પ્રાપ્તિ કઈ રીતે કરવી એ જ માર્ગ આખો આગળ વધતા વધતા એ મુક્તિનો માર્ગ બની જાય છે, એ જ મોક્ષનો માર્ગ છે. એટલે સમ્યક દર્શનની શરૂઆત એટલું જ નહીં પણ સમ્યક દર્શનની પ્રાપ્તિનો જે ઉપાય છે એ જ મોક્ષનો માર્ગ છે. એટલે એવો મોક્ષનો માર્ગ અહીંયા દર્શાવવામાં આવ્યો છે કે તારે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે કઈ રીતે પુરુષાર્થ કરવો જોઈએ અને કોનો આશ્રય લેવો જોઈએ અને શા માટે આશ્રય એવો લેવો જોઈએ એ વાત પણ આમાં આવે છે. એટલે એ અપેક્ષાએ પણ આ જૈન દર્શનનો પ્રાણ છે એવી આ અદભુત ગાથા કહેવામાં આવી છે. અહીંયા એમ કહ્યું કે જે એવા શુદ્ધ જળને જાણતા જ નથી, એવા પુરુષો કે જે જળ શુદ્ધ જળ અને કાદવનો વિવેક નહીં કરનારા એવા ઘણા છે. એવા ઘણા તો એ પછી એ જળને મળીને જ અનુભવે છે પણ એમાં કેટલાક હોશિયાર ડાયા છે, આપણે ગઈકાલે વાત લીધી એ પ્રમાણે, પણ કેટલાક એવા છે કે જે પોતાના હાથથી નાખેલા કતકફળ નિર્મળી ઔષધિ જે પાણીમાં નાખતા પાણી નિર્મળ થાય એટલે કે કાદવ બધો મલિનતા બધી નીચે બેસી જાય અને ઉપરથી શુદ્ધ પાણી આચરી રહે એવા પોતાના હાથે જ જાતે જ પોતે જ એ નિર્મળી ઔષધિ નાખે છે. એટલે એવી નિર્મળી ઔષધિના પડવા માત્રથી ઉપજેલા જળ કાદવના વિવેકપણાથી અને એમ થતાં જળ અને કાદવ જુદા પડી જાય છે એટલે એવો વિવેક એમને ઉત્પન્ન થયો છે. એવા વિવેકપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા જે જળને પોતે જાતે એ વિશ્વાસ સાથે એ નિર્મળી ઔષધિ અથવા તો કતકફળ ફટકડી, સમજો ને આપણે વ્યવહારમાં ફટકડીનો ઉપયોગ કરીએ છીએ ને, એ રાખી અને એવા શુદ્ધ જળને જે પ્રાપ્ત કરે છે એમને એવા નિર્મળ ભાવ રૂપ જળનો અનુભવ થાય છે. એટલે કહે છે કે વિવેકપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક નિર્મળ ભાવપણાને લીધે, એ નિર્મળપણું એ કંઈ પ્રગટ થયું છે એટલે કંઈ બહારથી આવ્યું છે એમ નથી, એ નિર્મળપણું જે છે જળનું નિર્મળપણું તો એ હતું જ, જળ પોતે નિર્મળ શુદ્ધ જ છે પણ એની નિર્મળતા ઢંકાઈ ગઈ હતી પેલા કાદવના કારણે. જળની અંદર કંઈ કાદવ વ્યાપી ગયો છે એમ નથી, બંને સાથે હતા એટલે એનો એ નિર્મળ ભાવ તિરોભૂત થયો હતો, આચ્છાદિત થયો હતો એટલે એ નિર્મળપણું તો એમાં હતું જ. એટલે અહીંયા એમ કહે છે કે પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલ સહજ એક નિર્મળ ભાવપણાને લીધે, એ સહજ નિર્મળ ભાવ જળનો એ હતો જ પણ એ આવિર્ભૂત થયો હતો અને હવે આ કતકફળ નાખવાથી એ હવે પ્રગટ થયો, એ જે ઢંકાયેલો હતો એ ઢંકાયેલો તિરોભૂત થયેલો હતો હવે એ તિરોભૂતપણું ચાલી ગયું, એ આચ્છાદિત થયો હતો કાદવથી એ હવે કાદવ એનાથી જુદો પડ્યો એટલે હવે એ નિર્મળ ભાવને હવે સ્પષ્ટ કરી શકાયો, પ્રગટ કરી શકાયો. એવું કરનારને એ નિર્મળ ભાવ પ્રગટ થયો. એટલે એવા જળને તેને નિર્મળ જ અનુભવે છે, એવું કરનારા તો એને નિર્મળ જ અનુભવે છે. આ તો દ્રષ્ટાંતની વાત થઈ. હવે એના ઉપરથી દ્રષ્ટાંત શું છે? દ્રષ્ટાંત જે કહેવામાં આવ્યું એની ઉપરથી આપણે મૂળ સિદ્ધાંત જે સમજવાનો છે તો એના ઉપરથી શું સિદ્ધાંત સમજવાનો છે? દ્રષ્ટાંત ઉપરથી દ્રષ્ટાંત હવે કહે છે કે એવી રીતે પ્રબળ કર્મના મળવાની અહીંયા મળવાથી હોવું જોઈએ, એવી રીતે પ્રબળ કર્મના મળવાથી જેનો સહજ એક જ્ઞાયક ભાવ તિરોભૂત થઈ ગયો છે. પેલું નિર્મળ જળ હતું એને કાદવ ના મળવાથી એનો નિર્મળ ભાવ જેમ તિરોભૂત થયો હતો, ઢંકાઈ ગયો હતો, એવી જ રીતે અહીંયા કર્મરૂપી મલિનતા મળવાને કારણે જે સહજ જ્ઞાયક ભાવ છે, સહજ નિર્મળ ભાવ છે, સહજ શુદ્ધ સ્વભાવ છે, એ ઢંકાઈ ગયો છે, આચ્છાદિત થઈ ગયો છે, એ તિરોભૂત થઈ ગયો છે. કોનો? ભગવાન આત્માનો. આપણે આત્માને હંમેશા ભગવાન આત્મા કહીએ છીએ પ્રભુ, કેમ કે એ આગળ આવશે 72મી ગાથામાં 3 વખત કહ્યો છે, એટલે અમને તો એ ટેવ પડી ગઈ છે. આત્મા બોલીએ છીએ અને અમને આત્મા તરફનું મહાત્મ્ય લાગે છે, એટલે હંમેશા અમે તો આત્માને ભગવાન આત્મા કહીએ છીએ. ગુરુદેવ ભગવાન આત્મા જ કહેતા હતા, એટલે એ તો હવે ઘણા વર્ષોથી હવે ટેવ પડી ગઈ છે. એટલે જ્યારે જ્યારે ભગવાન આત્મા બોલીએ ત્યારે સમજવું કે એમને આત્મા પ્રત્યેનો જે આદર થયો છે એટલે અમે બોલીએ છીએ. તો અહીંયા કહે છે કે કર્મ મળવાને કારણે પ્રબળ કર્મ રૂપી મળ એની સાથે રહ્યો હોવાને કારણે એ આત્માનો નાયક ભાવ, શુદ્ધ ભાવ, નિર્મળ ભાવ એ ઢંકાઈ ગયો છે, એ તિરોભૂત થઈ ગયો છે. એવા એ આત્માનો અનુભવ કરનારા પુરુષો જેને હજી એમ જ છે કે આ મલિનતા રૂપે જ રહ્યો છે, આ કોઈ શુદ્ધમાં આત્મા છે જ નહીં, એવી જ જેને વાત મનમાં રહી છે, એટલે એવા જેમ પેલા જળને કાદવ રૂપે જ અનુભવ કરનારા હતા એવા, એ રીતે આત્માને એ પર્યાય રૂપે જ અનુભવ કરનારા, એ આત્માને મનુષ્ય તરીકે કે પશુ તરીકે કે કેન્દ્રીય તરીકે જ જોનારા, એમની અહીંયા વાત કરી છે કે એવા આત્માનો અનુભવ કરનાર પુરુષો આત્મા અને કર્મનો વિવેક નહીં કરનારા, એ આત્મા અને કર્મનો વિવેક નથી કરી શકતા કે આ આત્મા છે અને એની સાથે કર્મરૂપી મલિનતા છે, એમ વિવેક નથી કરી શકતા. એને જે પર્યાયમાં જુએ છે, જેવા કર્મનો બંધ એને પડ્યો છે અને એને કારણે એની જે પર્યાય છે દેવની છે તો દેવ પ્રમાણે જુએ છે, તિર્યંચની છે તો તિર્યંચ પ્રમાણે અને મનુષ્યની છે તો મનુષ્ય પ્રમાણે, એ જ રીતે એને અનુભવે છે, જુએ છે, એમ જ માને છે, એવી માન્યતા સહિત છે. એને ત્યાં એમ નથી થતું કે અહીંયા આ શુદ્ધ આત્મા છે અને આ પર્યાય છે એ તો ક્ષણિક પર્યાય છે, એ મલિનતા છે, એ કર્મને કારણે એ એવી પર્યાય થઈ છે. મનુષ્યપણું થયું છે તો એ કર્મને કારણે મનુષ્યપણું થયું છે. આત્માને કોઈ એવું મનુષ્યપણું પણ નથી, આત્માને કોઈ દેવપણું નથી, આત્માને કોઈ તિર્યંચપણું નથી, આત્માને કોઈ નારકીપણું નથી. અને જે પર્યાય થઈ છે એને અનુરૂપ જ્યારે એને દેહ ધારણ કર્યો છે, એને અનુરૂપ પાછો દેહ ધારણ કર્યો છે, એટલે એને તો એમ જ થઈ ગયું છે કે જાણે આ દેહ રૂપે જે દેખાય છે એ જ છે, બીજી કોઈ વાત જ નથી. એને તો આત્માની તો કોઈ વાત જ એમાં દેખાતી નથી, એમાં આત્મા તો ક્યાંથી એના દ્રષ્ટિમાં આવે. અને એવું અનાદિનું એનું ચાલ્યું આવે છે, એને 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 માટે પ્રયત્ન પણ કર્યો નથી કે ખરું સ્વરૂપ શું છે, હું કોણ છું, એવો એને ક્યારેય વિચાર થયો નથી. એ સંઘની પચેન્દ્રી તો ઘણીવાર થયો છે, એ મનુષ્ય પણ ઘણીવાર થયો છે, એ સમુશરણમાં પણ ઘણીવાર ગયો છે, ત્યાં પ્રભુની વાણી પણ એને ઘણીવાર સાંભળી છે, પણ એને હજી વિશ્વાસ બેઠો નથી, હજી એને એ સત્ય ભાસ્યું નથી. એનો પુરુષાર્થ પણ કદાચ થયો છે તો અધૂરો થયો છે, જેમ થવો જોઈએ એવો સાચો પુરુષાર્થ સાચા માર્ગે થયો નથી. એટલે એને એ પર્યાય સાથે રહેલો શુદ્ધ આત્મા જે મૂળ સ્વરૂપે અનંત જીવોએ પ્રાપ્ત કર્યો છે, એમ એ પોતે પણ પ્રાપ્ત કરી શકે એવો સક્ષમ છે, શક્તિમાન છે, એ વાત હજી એને બેસતી નથી. હજી એને ભગવાન આત્મા લાગતો જ નથી. એ આત્માને ભગવાન આત્મા કહેતા હજી ખચકાય છે. આત્માનું મહાત્મા એને આવતું નથી. આત્માની વાત સાંભળે છે ને તોય હજી એને આત્માનું મહાત્મા નથી આવતું. એને બીજાઓનું મહાત્મા આવે છે. બહાર પદાર્થો છે, પૂતગળોના સ્કંધ છે, એનું એને મહાત્મા આવે છે. એને ટીવીનું મહાત્મા આવે છે, એને કોમ્પ્યુટરનું મહાત્મા આવે છે, એને કારનું મહાત્મા આવે છે. એમાં એને બધું વિશેષપણે દેખાય છે, એમાં એને આશ્ચર્ય થાય છે. પણ એ પોતાનું જે સ્વરૂપ, સિદ્ધ સમાન સ્વરૂપ જેમાં સર્વજ્ઞતા ભરી છે, જે મુક્ત સ્વરૂપ છે, જે આનંદ સ્વરૂપ છે, એવા સ્વરૂપનું એને મહાત્મા આવતું નથી. અને એનો એ વિચાર નથી કરતો. કોઈ કહે છે તો એ સાંભળતો નથી, એ તૈયાર જ નથી થતું ને. એટલે એવો અનાદિનો, એવા લક્ષણવાળો, એવા સ્વભાવવાળો થયો છે, એવા સંસ્કારવાળો થયો છે. અને એમ જ એ અનાદિથી રખડ્યા કરે છે. આત્માને એ શુદ્ધ આત્મા તરીકે એ જોતો જ નથી, પર્યાય રૂપે જ જોયે છે. એટલે એવો જ અનુભવ કરનારો છે. કારણ શું છે તો કે એની દ્રષ્ટિ એ તરફ ગઈ નથી, એટલે એવી રીતે જ જુએ છે. કે પ્રબળ કર્મના મળવાથી જેનો સહજ એક જ્ઞાયક ભાવ ઢંકાઈ ગયો છે. બરાબર છે, વાત સાચી છે, ઢંકાઈ ગયો છે. જ્ઞાયક ભાવ, એક જ્ઞાયક ભાવ, એક માત્ર એક જ્ઞાયક ભાવ જ છે, શુદ્ધ નિર્મળ ભાવ જ છે, એવો એ તિરોભૂત થયો છે. એવા આત્માનો એ અનુભવ કરનારો પુરુષ, આત્મા અને કર્મનો વિવેક નહીં કરનારા, વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ તો, અને એમ જ એનો વ્યવહાર ચાલી રહ્યો છે, એનો એ વ્યવહાર છે, એ વિવેક નહીં કરવા રૂપે જ એ પરિણમી રહ્યો છે. એ વિભાવ ભાવે પરિણમી રહ્યો છે. અને એને હજી મોહની એનો ઉદય વર્તે છે. અને એને કારણે એ એમ જ એવા જ હૃદયવાળો છે, એટલે કે એવું જ અનુભવ કરવા વાળો છે, એવી જ દ્રષ્ટિવાળો છે. એને તો એમાં શું દેખાય છે તો કે એને તો આત્માને જેમાં ભાવોનું વિશ્વરૂપપણું, અનેક રૂપપણું પ્રગટ છે, એવો એ અનુભવાય છે. એવાઓ જે છે જે વિવેક નથી કરી શકતા આત્મા અને એની મલિનતા, કર્મરૂપ મલિનતાનો, એને તો એ આત્મા જ જાણે કે એ અનેક રૂપ થયો હોય, એવો જ એમને તો એ અનુભવમાં આવે છે. વિશ્વરૂપ એટલે અનેક રૂપ, કેટલાય રૂપે, એમ કે જાત જાતની પર્યાય રૂપે જુએ છે. તો એને તો એમ જ લાગે છે કે આ જ છે, બીજું કંઈ છે જ નહીં. શુદ્ધ આત્મા જેવી કોઈ વાત જ એને તો ખ્યાલમાં નથી આવતી, એવો એને વિકલ્પ પણ નથી શુદ્ધ આવતો. પેલું કાદવવાળું પાણી જોઈને ચાલ્યો જાય છે જેમ, એને એમ નથી થતું કે અહીંયા પણ આ શુદ્ધ પાણી છે, એવો વિકલ્પ પણ એ નથી આવતો. એવી રીતે આને પણ શુદ્ધ આત્મા અને કર્મનો વિવેક નહીં કરનારા, એવા વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ તો, તેને એટલે આત્માને જેમાં ભાવોનું વિશ્વરૂપપણું એટલે અનેકપણું પ્રગટ છે, એવો અનુભવે છે. અનેક ભાવરૂપ આ આત્મા જે છે એવો અનુભવે છે. એમ નહીં કે એક ભાવરૂપ, શુદ્ધ ભાવરૂપ છે એવો નથી અનુભવતા, એવો એને દ્રષ્ટિગોચર થતો જ નથી. એટલે એવાની એક વાત પહેલા લીધી કે મોટા ભાગના તો આવા જ છે, મોટા ભાગે તો આવા જ છે કે જેને એમાં શુદ્ધ આત્મા છે એ વાત જ બેસતી નથી, ખ્યાલમાં પણ આવી નથી, એનો ક્યારેય એને વિચાર પણ થયો નથી. પણ ભૂતાર્થ દર્શીઓ એટલે શુદ્ધ નહીં દેખનારાઓ, જેમ આપણે પેલા જળમાં એક માણસને એમ થયું કે ના, અહીંયા કાદવની સાથે આ જળ શુદ્ધ રહેવું છે, એમ જે થયું, એવી રીતે એવા પણ કેટલાક લોકો છે જેમને અહીંયા ભૂતાર્થ દર્શીઓ એટલે કે શુદ્ધ નહીં દેખનારાઓ. ભૂતાર્થ ને અભૂતાર્થની વાત આપણે પહેલા ઘણી કરી છે, હવે વિસ્તાર નથી કરતા. તેવા ભૂતાર્થ દર્શીઓ શુદ્ધ નહીં દેખનારા, શુદ્ધ નહીંથી અવલોકન કરનારા, જેમને તીર્થંકર ભગવાનની વાણીમાંથી, ઓમકાર ધ્વનિમાંથી જે વાત પ્રગટી છે એનો વિશ્વાસ આવ્યો છે. કેવડી ભગવાન અને સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં આ જીવ સિદ્ધ સમાન દેખાયો છે એ વાત આવી છે, એનો વિશ્વાસ જેને આવ્યો છે એની વાત કરે છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં બધા જીવ સિદ્ધ સમાન દેખાયા છે, પણ એનો વિશ્વાસ કેટલાને આવ્યો? રોજ એ સાંભળે છે કે તું સિદ્ધ સમાન છો, તું સિદ્ધ સમાન છો. ગુરુદેવની વાણીમાં ઘણા વર્ષો સુધી એને સાંભળ્યું છે, પણ હજી એને વિશ્વાસ નથી આવ્યો કે પોતે સિદ્ધ સમાન છે. પોતે એટલે ભગવાન આત્મા છે, એ આત્મા જે છે એનું શુદ્ધ સ્વરૂપ જ છે, એ મુક્ત સ્વરૂપે જ છે, એનું બીજું કોઈ સ્વરૂપ છે જ નહીં. વર્તમાન પર્યાય જે છે એ મલિન છે, પણ મલિનતા કંઈ આત્મામાં વ્યાપી નથી એવી વાત એને બેસતી જ નથી, એવો વિશ્વાસ એને આવતો નથી. અને કદાચ થોડુંક એને સમજમાં આવ્યું છે તો હજી એની દ્રઢતાનો એ પુરુષાર્થ નથી કરતો, કેમ કે એને બીજે બહારમાં બધે એને મહાત્મા આવે છે. પર પદાર્થો જે છે, પર વસ્તુઓ જે છે, પૂતગળના સ્કંધ છે, એમાં એને ખૂબ ખૂબ આશ્ચર્ય થાય છે, એની સાથે જોડાઈ જાય છે. કર્મના ઉદયને કારણે જે જે સંયોગો આવે છે એ સંયોગો સાથે જોડાઈ રહે છે, પણ પોતાના સ્વરૂપનો એ વિચાર નથી કરતો. મહાપુરુષો એને ઉપદેશમાં એમ કહે છે કે તું જોને, તારા સ્વરૂપમાં જોને, એનો તું પુરુષાર્થ કરીને એકવાર તો ડોક્યું કર કે કેવું તારું સ્વરૂપ છે. સિદ્ધ સમાન છે, અનંત ગુણોનો પિંડ, તું ભગવાન આત્મા છો, આવો બધો ઉપદેશ આપે છે. અને એવો ઉપદેશ એ સાંભળે છે, છતાં પણ એને હજી વિશ્વાસ નથી આવ્યો, અથવા તો કદાચ વિશ્વાસ થોડો ઘણો આવ્યો છે, તેને દ્રઢતા નથી કરી. મોટાભાગના જીવોને તો એ વાત જ હજી વાત વિકલ્પ રૂપે પણ આવી નથી, એ વાત હજી બેઠી જ નથી. એને તો એમ મનમાં બેસતું પણ નથી કે અહીંયા એક શુદ્ધ આત્મા પણ બિરાજે છે અને આ સાથે શરીર રહ્યું છે. એ શરીર એ એની અત્યારની વર્તમાન પર્યાયને અનુરૂપ શરીર છે, એ કંઈ કાયમ રહેવા વાળું નથી, એ વાતનો તો એ વિચારે નથી કરતો. મોટો પ્રોફેસર થાય, મોટો જજ થાય છે, હોશિયાર જજ, હાઈકોર્ટનો જજ થાય, સુપ્રીમ કોર્ટનો જજ થાય, મોટો ફિલોસોફર થાય, પણ પોતાના આત્મા સંબંધી એ વિચાર જ નથી કરતો. એને પેલી કૃપાળુ દેવની પંક્તિ એને ક્યારે એને આવતી જ નથી મનમાં કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એ વાત તો એને વિચારવા માટે સમય જ નથી મળતો. આવા જીવોને ગુરુદેવ મૂંઢ કહે છે. મહામૂંઢ છો તું, તને નથી જાણતો, તને જાણવાનો પુરુષાર્થ પણ નથી કરતો, અને બીજી વાતમાં બહારમાં ને બહારમાં રહ્યો છે ને તેમાં ને તેમાં હોશિયારીમાં આવે છે, મૂંઢ છો. પરની સેવા કરવા નીકળ્યો છો, મૂંઢ છો. પરના કાર્યો કરવા નીકળ્યો છો, મૂંઢ છો. ગુરુદેવના પ્રવચનમાં એક વખત આ વાત આવી કે ગાંધીજી, મોહનદાસ કરમચંદ ગાંધી, જે વખતે હજી આઝાદી નહોતી આવી એ પહેલાની વાત છે, કે એક વખત ટેબરભાઈ સાથે એમના પ્રવચનમાં આવ્યા સાંભળવા બેઠા. ગુરુદેવ તો બધાને જે હોય એને અનુરૂપ વાત કરતા કે એને લાગુ પડે, અને જો એમાંથી કોઈક સમજી જાય તો સમજી જાય. એમણે એમના પ્રવચનમાં એ વખતે કહ્યું, સામે મહાત્મા ગાંધી બેઠા છે, મોહનદાસ કરમચંદ ગાંધી જે ચળવળ ચલાવી રહ્યા હતા આઝાદીની, ત્યારે ગુરુદેવે એમ કહ્યું કે જે પરની સેવા કરી શકે છે એમ માને છે એ મૂંઢ છે. ગુરુદેવને તો કહેવાનો આશય એ હતો કે તું તારા આત્માનું કરી શકે છે, આખી વાત આખો પ્રવચન હતું એમાં એ વાત એમણે કરી. તું પરનું કંઈ કરી શકતો જ નથી એ વાતને તું પહેલા પકડ, અને એ વાત તને નહીં પકડાય ત્યાં સુધી તું સ્વ તરફ વળવાનો નથી. મોટાભાગના જીવોનું આમ જ છે, બધી વાતમાં હોશિયાર હોય, બધું વ્યવહારે બહુ ડાયા કુશળ હોશિયાર હોય, પણ આ વાતમાં પોતે પોતે કેવો છે, પોતે ક્યાંથી થયો, પોતાનું શું સાચું સ્વરૂપ છે, એ વાતમાં એને વિચાર કરવાનો પણ સમય નથી. નવરો બેઠો ગમે તે કરતો હોય પણ આ વિચાર નહીં કરે, અને એને માટે થઈને એક પુસ્તક પણ ઉઘાડીને વાંચશે નહીં. ઘરમાં મોટી લાયબ્રેરી હોય અને બણગા મારતો હોય કે મારે ત્યાં 800 પુસ્તક છે, 900 પુસ્તક છે, પણ એમાં આત્માનું સ્વરૂપ બતાવનારા કેટલા પુસ્તક અને એમાંથી તે કેટલા વાંચ્યા અને ક્યારે તે કેવો નિર્ણય કર્યો એ બોલ ને. એન્સાયક્લોપીડિયાનો આખો સેટ વસાવીને બેઠો છે, ભલે વસાવીને બેઠો, પણ જેનું જ્ઞાન કરવાનું છે એનું જ્ઞાન કરવા તરફ તો દ્રષ્ટિ થઈ જ નથી, પોતે પોતાને સમજવા તરફ તો વળ્યો જ નથી. એટલે અહીંયા એમ કહે છે કે આવું જેને નથી થયું એ તો બિચારા રખડે છે, પણ એમ છતાંય આવા મોટાભાગના જીવો હોવા છતાંય કેટલાક એવા છે એ કેવા છે કે જે શુદ્ધ નયથી સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે. આ આત્મા કોણ છે, આ વર્તમાન પર્યાય શું છે, એના તરફ પોતે શુદ્ધ નયથી દ્રષ્ટિ કરે છે. એટલે ભૂતાર્થદર્શીઓ, શુદ્ધ નયને દેખનારાઓ, પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધ નય અનુસાર, શુદ્ધ નય દ્વારા એને જુએ છે કે શુદ્ધ નયથી આત્માનું સ્વરૂપ કેવું છે. શુદ્ધ નય દ્વારા જોવું, એટલે અહીંયા એમ કહ્યું કે પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધ નય અનુસાર બોધ થવા માત્રથી ઉપજેલા, એમ કરતા એમને જે બોધ થયો એમાં શું ઉપજ્યું, તો કે આત્મ કર્મના વિવેકપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક જ્ઞાયક ભાવપણાને લીધે તેને આત્માને જેમાં એક જ્ઞાયક ભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે. શુદ્ધ નય દ્વારા એ જુએ છે, અને શુદ્ધ નય જે છે એ કતક ફળના સ્થાને છે એમ કહીએ તો ચાલે. એટલે એના દ્વારા એ આત્મા અને કર્મરૂપ મલિનતાને એ જુદા જાણે છે, એટલે એનો વિવેક થાય છે આત્મા અને કર્મના વિવેકપણાથી. અને એ પુરુષાર્થ એમનો પોતાનો છે, એટલે પોતાના પુરુષાર્થ દ્વારા એમને એવું અનુભવમાં આવે છે, પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક જ્ઞાયક ભાવપણાને લીધે. અને એ જ્ઞાયક ભાવ જે છે એ જીવનો એ સહજ સ્વરૂપ છે આત્માના, એવા સહજ જ્ઞાયક ભાવને એ પ્રકાશમાન અનુભવે છે કે આ જ્ઞાયક જ છે આત્મા. શુદ્ધ નયથી જુએ છે તો એમને એવો સહજ શુદ્ધ નિર્મળ આત્મા જ્ઞાયક અનુભવમાં આવે છે. અહીં શુદ્ધ નય કતક ફળના સ્થાને છે, તેથી જેઓ શુદ્ધ નયનો આશ્રય કરે છે તેઓ જ સમ્યક અવલોકન કરતા હોવાથી સમ્યક દ્રષ્ટિ છે. સાચો દ્રષ્ટિકોણ કયો, સાચો દ્રષ્ટિકોણ કયો, શુદ્ધ નયથી જે જોવામાં આવે એ દ્રષ્ટિકોણ સત્ય, પરમ સત્ય દ્રષ્ટિકોણ, એ સાચો દ્રષ્ટિકોણ. એ એક જ હોય, શુદ્ધ નય એક જ હોય, અને શુદ્ધ નય એક છે, અને શુદ્ધ નયનો વિષય જે છે એ ત્રિકાળ શુદ્ધ ભગવાન આત્મા છે. એટલે કેટલીક વખત એમ કહેવામાં આવે કે શુદ્ધ નય કહો કે શુદ્ધ નયનો વિષય એ ત્રિકાળ ભગવાન આત્મા કહો, એનો જ આશ્રય કરવા જેવો છે. એટલે જ્યારે આશ્રય કરવાની વાત કહેવામાં આવે તો કે શુદ્ધ નયથી જેવું આત્માનું સ્વરૂપ જે છે એનો આશ્રય કરવો, અને પછી એને બદલે એમ પણ કહેવામાં આવે, કેમ કે શુદ્ધ નય દ્વારા એ જણાય છે ને, એટલે એમ પણ કહેવામાં આવે કે શુદ્ધ નયનો આશ્રય કરવો, એટલે કે શુદ્ધ નય દ્વારા શુદ્ધ નયનો જે વિષય છે એનો આશ્રય કરવો. એ શુદ્ધ નયનો વિષય શું છે, તો કે ત્રણેય કાળ શુદ્ધ નિર્મળ રહેવા વાળો એ જ્ઞાયક છે, જે ત્રણેય કાળ જ્ઞાન 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 કરે છે એ ચૈતન્ય માત્ર છે, બીજું કંઈ નથી. એ અનંત ગુણોનો પિંડ છે, એમાં ક્યારેય કોઈ મલિનતા વ્યાપી નથી, એમાં કર્મરૂપી મલિનતા કે ભાવરૂપી મલિનતા એમાં ક્યારેય વ્યાપ્યા નથી. પર પદાર્થના સંયોગ સાથે એણે અનંતકાળ વિતાવ્યો છે. પર પદાર્થ સાથે શરીર પૂદગળ છે, એની સાથે એને અનંતકાળ વિતાવ્યો છે, જુદા જુદા શરીરો બદલ્યા છે, તે છતાંય એ ક્યારેય એવા પૂદગળ રૂપ એટલે કે શરીર રૂપ થયો નથી, ક્યારેય એવા પૂદગળ રૂપ થયો નથી કે પૂદગળ એના રૂપે થયું નથી, પૂદગળ એમાં વ્યાપ્યું નથી, એવો એ ત્રિકાળ શુદ્ધ છે, એ જ્ઞાયક છે, જાણનારો છે, જાણનારો છે. અને એમ એમ એ દ્રષ્ટિકોણ શુદ્ધ નયથી જે જુએ છે એવા દ્રષ્ટિકોણથી જુએ છે એને એનો અનુભવ થાય છે, એટલે એવા શુદ્ધ નયનો આશ્રય કરે, એવા શુદ્ધ નયનો આશ્રય કરે છે, એવો જ એવા સમ્યક અવલોકન કરે છે, એટલે સાચું અવલોકન થાય છે, જેવું સ્વરૂપ છે એવું જ એને જણાય છે, અને એમ કરતા એ સમ્યક દ્રષ્ટિ છે. પણ બીજા જેઓ અશુદ્ધ નયનો સર્વથા આશ્રય કરે છે તેવો સમ્યક દ્રષ્ટિ નથી. એટલે વ્યવહારથી જે દ્રષ્ટિ કરે છે, પર્યાયથી જે વસ્તુના સ્વરૂપને જુએ છે, પર્યાર્થિક નયથી વસ્તુને જુએ છે, એ સ્વરૂપમાં જતા નથી, એમની દ્રષ્ટિ સમ્યક નથી, એમને આત્માનું અવલોકન થતું નથી. એટલે કહે છે અહીંયા કે માટે કર્મથી ભિન્ન આત્માના દેખનારાઓએ વ્યવહારને અનુસરવા યોગ્ય નથી. જેણે કર્મથી ભિન્ન મુક્ત આત્માને જોવો છે, એણે શુદ્ધનય સિવાય બીજા કોઈને અનુસરવા જેવું નથી, એટલે એવા વ્યવહારનયને અનુસરવા જેવું નથી. માત્ર શુદ્ધનયને જ અનુસરવા જેવો છે, શુદ્ધનયનો જ આશ્રય કરવા જેવો છે. શુદ્ધનયના આશ્રય વિશે આપણે પહેલા પણ એકવાર વાત કરી છે, એ પ્રમાણે ફરીથી જોઈએ તો શુદ્ધનયનો આશ્રય કરવો એટલે શુદ્ધનયનો વિષય એવો ત્રિકાળ વિજ્ઞાયક ભાગ ધ્રુવ, એ ધ્રુવની સન્મુખતા કરવી. ધ્રુવની સન્મુખતા કઈ રીતે થાય? તો કે એ ચૈતન્ય મૂર્તિ છે, ચૈતન્ય સ્વભાવ છે, એનું ચૈતન્ય પણ ત્રિકાળ છે, એટલે કે એનો જ્ઞાન દર્શનનો સ્વભાવ ત્રણે કાળે એવો ને એવો જ છે, એટલે દરેક સમયે એ જ્ઞાન કરી જ રહ્યો છે. અને એ જ્ઞાન કરે છે તો કઈ રીતે કરે છે? કે એના ઉપયોગને જેનું જ્ઞાન કરવું છે ત્યાં જોડે છે, એટલે એનું જ્ઞાન થાય છે. એ બારમા ઉપયોગને ફેરવી રહ્યો છે, જ્ઞાન દર્શનના ઉપયોગને બારમા એક પદાર્થથી બીજા તરફ પદાર્થ તરફ એ ફેરવી રહ્યો છે, તો એના ઉપયોગને બહારમાં ફેરવવાનું છોડીને એના જ્ઞાન દર્શનના ઉપયોગને પોતાના સ્વરૂપમાં લઈ જાય, એટલે ધ્રુવ તરફ લઈ જાય, ધ્રુવને એ વિષય બનાવે અને એની સાથે જોડાય, તો એમ કહેવાય કે એ પોતે ધ્રુવ તરફ ઢળ્યો છે. એના જ્ઞાન દર્શનના ઉપયોગ ધ્રુવ તરફ ઢળતા ધ્રુવની સન્મુખ થયો છે અને એને ધ્રુવનો આશ્રય કર્યો છે, એમ કહેવામાં આવે. તો અહીંયા એ વાત ચાલે છે કે એકમાત્ર શુદ્ધનય દ્વારા જ સ્વરૂપમાં જઈ શકાશે, આત્માનો આશ્રય થઈ શકશે, એ સિવાય બીજી કોઈ રીત છે જ નહીં. એટલે શુદ્ધનય જ અનુસરવા યોગ્ય છે, એ જ આદરણીય છે, અને વ્યવહાર નય છે તે અનુસરવા યોગ્ય નથી, એ આદરણીય નથી. આ જે મૂળ ગાથાની જે શરૂઆત કરવામાં આવી હતી એના અહીંયા પ્રત્યુત્તર રૂપે આ છેલ્લી વાત આવી ગઈ. મૂળ ગાથાની શરૂઆત કરતા પહેલા, અગિયારમી ગાથાની શરૂઆત કરતા પહેલા પ્રશ્ન એ કરવામાં આવ્યો હતો કે જો વ્યવહાર નય એ પરમાર્થનો કેનારો છે તો એવા વ્યવહાર નયને કેમ અંગીકાર ન કરવો? એનો જવાબ આ રીતે આપ્યો કે ના, એમ વ્યવહાર નય દ્વારા તને એ મૂળ સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય, એટલે એ અનુસરવા યોગ્ય નથી. પણ શુદ્ધ નિશ્ચય નયથી જે આત્માનું સ્વરૂપ છે એટલે શુદ્ધ નય આશ્રય કરવા યોગ્ય છે, એ વાત અહીંયા આવી. હવે અહીંયા આપણે ભાવાર્થમાં વધારે સ્પષ્ટતાઓ પંડિતજીએ કરી છે એ લઈએ. અગિયારમી ગાથાના ભાવાર્થમાં અહીંયા કહે છે કે અહીં વ્યવહાર નયને અભૂતાર્થ અને શુદ્ધ નયને ભૂતાર્થ કહ્યો છે. એ વાત આગળ આવી, પંડિતજીએ પણ એમ જ લીધું છે કે વ્યવહાર નયને અભૂતાર્થ અને શુદ્ધ નયને ભૂતાર્થ કહ્યો છે. જેનો વિષય વિદ્યમાન ન હોય, અસત્યાર્થ હોય, તેને અભૂતાર્થ કહે છે. વ્યવહાર નયને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે શુદ્ધનયનો વિષય અભેદ એકાકાર રૂપ નિત્ય દ્રવ્ય છે, તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી. શુદ્ધનયનો વિષય જે છે એ શું છે? એ અખંડ અભેદ એક આકાર રૂપ નિત્ય એ દ્રવ્ય છે, અને તેની દ્રષ્ટિમાં એટલે શુદ્ધનયની દ્રષ્ટિમાં કોઈ ભેદ છે નહીં. શુદ્ધનયથી જોવામાં આવે તો એમાં કોઈ ભેદ નથી, માટે તેની દ્રષ્ટિમાં ભેદ અવિદ્યમાન અસત્યાર્થ જ કહેવો જોઈએ. એટલે શુદ્ધનયના વિષયને લઈને જ્યારે વાત કરવામાં આવે તો એમ જ કહેવાય કે જે અવિદ્યમાન અસત્યાર્થને કહે છે એ અભૂતાર્થ છે. ભેદરૂપ કોઈ વસ્તુ છે નહીં. શુદ્ધનયથી જોઈએ તો જે આત્મા છે એમાં કંઈ ભેદરૂપ છે જ નહીં. દ્રવ્ય ગુણ પર્યાય આપણે કહીએ અને ગુણ ગુણીના ભેદ પાડીએ તો કે આવું ભેદરૂપ કંઈ છે જ નહીં. પણ છતાંય અહીંયા પંડિતજીએ થોડીક સ્પષ્ટતા વધારે કરી છે. આ વાત તો આપણે અગાઉ સમજી ગયા છીએ. અભૂતાર્થ અને ભૂતાર્થનો આપણે બહુ વિસ્તાર કર્યો છે એટલે એ તો સમજીએ છીએ કે શુદ્ધ નયનો વિષય અભેદ એકાકાર નિત્ય દ્રવ્ય છે અને તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી. પણ અહીંયા પંડિતજીને થોડુંક બીજું સમજાવવું છે એટલે એમ કહે છે કે એમ ન સમજવું કે ભેદરૂપ કાંઈ વસ્તુ જ નથી. જો પંડિતજી એમ કહે છે, જયચંદજી એમ કહે છે કે એમ ન સમજવું કે ભેદરૂપ કાંઈ વસ્તુ જ નથી. જો એમ માનવામાં આવે તો જેમ વેદાંત મતવાળાઓ ભેદરૂપ અનિત્યને દેખી અવસ્તુ માયા સ્વરૂપ કહે છે અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધ બ્રહ્મને વસ્તુ કહે છે, એવું ઠરે? શું થાય? કોઈ ભેદરૂપ વસ્તુ જ નથી જો એમ માનવામાં આવે તો પછી શું થાય? ખરેખર શું થાય? તો કે એક જ આત્મા જ છે અને પર્યાય છે જ નહીં. એક ધ્રુવ જ છે અને પર્યાય છે જ નહીં. એનો અર્થ એમ થાય, ભેદ જો છે જ નહીં, સર્વથા ભેદ નથી એમ માની લેવામાં આવે તો. અહીંયા તો આપણે શુદ્ધનયનો વિષય જે છે એ લઈને વાત કરીએ છીએ, કેમ કે આપણે દ્રષ્ટિનો વિષય જેના દ્વારા આપણે સ્વરૂપનો સ્પર્શ કરવો છે ને, સ્વરૂપમાં જવું છે ને, એટલે એ શુદ્ધનયના વિષયને આપણે લીધો છે કે જે દ્રષ્ટિનો વિષય છે એટલા માટે. પણ પ્રમાણ જ્ઞાનની વાત કરીએ તો પ્રમાણ જ્ઞાનમાં તો શુદ્ધનયનો વિષય છે તે અને અશુદ્ધ નયનો વિષય પણ સાથે હોય છે. એટલે નિશ્ચય નય અને વ્યવહાર નયથી એ જે સ્વરૂપ કહેવાય છે એવું સ્વરૂપ છે. પણ એવું પ્રમાણ જ્ઞાનથી જે જાણવામાં આવે, દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ ઉત્પાદ વ્યય આ બધું જ, તો પછી એમાં આત્મામાં જઈ શકાતું નથી. પ્રમાણ જ્ઞાન દ્વારા આત્મામાં જવાતું નથી, કેમ કે પ્રમાણ જ્ઞાન દ્વારા દ્રષ્ટિનો વિષય એકરૂપ અભેદ બનતો નથી. એટલે જે એકરૂપ અભેદ જે દ્રષ્ટિનો વિષય જે છે એને જાણવો હોય તો તમારે શુદ્ધ નય દ્વારા જ એ જાણવો પડે, એટલે કે એનો જ આશ્રય લેવો પડે, શુદ્ધ નયનો જ આશ્રય લેવો પડે. એટલે વાત એમ કહેવામાં આવી કે શુદ્ધ નયનો વિષય જે છે તે અભેદ એકાકારરૂપ નિત્ય દ્રવ્ય જ છે અને એ દ્રષ્ટિનો વિષય છે અને એની દ્રષ્ટિમાં કોઈ ભેદ છે જ નહીં, ત્યાં કોઈ ભેદ નથી. શુદ્ધ નયથી જોઈએ તો કોઈ ભેદ જ નથી. પણ પંડિતજી હવે એમ કહે છે કે પ્રભુ તું એમ નહીં માની લે સર્વથા કે કોઈ ભેદ ખરેખર સર્વથા નથી, હંમેશને માટે કોઈ ભેદરૂપ વસ્તુ જ નથી એમ તું નહીં માની લે. એમ કરીને સમજાવે છે કે એમ ન સમજવું કે ભેદરૂપ કાંઈ વસ્તુ જ નથી. જો ભેદરૂપ કાંઈ વસ્તુ જ નથી તો પછી એ વેદાંત મતવાળાનો જે અભિપ્રાય છે એવો અભિપ્રાય અહીંયા જૈન મતમાં ઠરશે. શું અભિપ્રાય છે એમનો? કે ભેદરૂપ અનિત્યને દેખી અવસ્તુ માયા સ્વરૂપ કહે છે. જે ભેદરૂપ અનિત્ય જે છે, જે અનિત્ય છે એટલે પર્યાય છે, એ આપણે માનીએ છીએ કે પર્યાય અનિત્ય છે. અને જે કંઈ ભેદ જે છે એને આપણે વ્યવહાર કહીએ છીએ તો એને બદલે વેદાંત મતમાં એને અવસ્તુ, કોઈ વસ્તુ છે જ નહીં એમ જ કહે છે, તો બધું માયા છે. અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધ બ્રહ્મ છે એ બસ એને જ એ વસ્તુ માને છે. એક નિત્ય રહેવાવાળું સર્વવ્યાપક બધે વ્યાપેલું છે એવું અભેદ એક નિત્ય બ્રહ્મ છે અને બીજું બધું માયા છે એમ માને છે. એટલે આપણા મતમાં જૈન મતમાં પણ એમ જ થઈ જશે. એટલે એ એકાંત છે, એ એકાંત થશે. એટલે શુદ્ધ નય જે છે એને એકાંતે નહીં લેવો એની વાત કરે છે. એમ માની ન લેવું. શુદ્ધ નય એ દ્રષ્ટિનો વિષય છે, એ આશ્રય કરવા લાયક છે. જેને સ્વરૂપમાં જવું છે એને એ આશ્રય કરવા લાયક છે. અધ્યાત્મમાં દ્રવ્યાનુયોગના ગ્રંથમાં દ્રષ્ટિનો વિષય જ્યારે જ્યારે બતાવવામાં આવે ત્યારે શુદ્ધ નયથી એ દ્રષ્ટિનો વિષય શુદ્ધ ભગવાન આત્મા ત્રિકાળી જ્ઞાયક પરમપરિણામિક ભાવને બતાવવામાં આવે છે. પણ એમ નથી કે બીજું કંઈ ભેદરૂપ કંઈ છે જ નહીં, અનિત્ય એવી પર્યાય છે જ નહીં એમ નથી. અનંત ગુણ છે એવો પણ ભેદ છે, દ્રવ્ય ગુણ અને પર્યાય એવો પણ ભેદ છે, અને પર્યાય જે છે તે એક સમયની છે અને એ ક્રમમાં છે, આ બધું પણ સાથે છે. એટલે તું માત્ર એક વસ્તુને લઈ લઈ એમ નથી એટલે એ વાતની અહીંયા સ્પષ્ટતા કરી કે એમ ન સમજવું કે ભેદરૂપ કાંઈ વસ્તુ જ નથી, નહીતર પછી તારી પણ દશા કેવી થશે કે વેદાંત મતવાળા જેમ તું પણ એમ જ માનીશ કે બીજું બધું જે છે તે માયા છે અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધ બ્રહ્મ જ વસ્તુ છે એવું તને પણ ઠરશે. અને તેથી શું થશે? તો કે તેથી સર્વથા એકાંત શુદ્ધ નયના પક્ષરૂપ મિથ્યા દ્રષ્ટિનો જ પ્રસંગ આવે. માટે અહીં એમ સમજવું કે શું સમજવું, હવે એ બરાબર સ્પષ્ટતા કરી છે અહીંયા પંડિતજીએ કે માટે અહીં એમ સમજવું કે જીનવાણી સ્યાદવાદરૂપ છે. સ્યાદવાદ શું છે? અનેકાંતથી જે વાત કહેવામાં આવે એને સ્યાદવાદ કહેવાય. જૈન દર્શનનું સ્વરૂપ અનેકાંત સ્વરૂપ છે, એમાં ક્યાંય વિરોધાભાસ છે જ નહીં, એમાં ક્યાંય કોઈ વિરોધાભાસ આવતો જ નથી. કેમ કે જે કંઈ કથન કરવામાં આવે છે એની અપેક્ષા સહિત કથન કરવામાં આવે છે, એટલે ક્યારેય એ જીનવાણીનું કથન અસત્ય ઠરે જ નહીં. જ્યાં જે અપેક્ષા છે તે અપેક્ષા સાથે જ એ વાત કહેવામાં આવે છે, એટલે જે અપેક્ષા લાગુ પડે છે એ અપેક્ષા સહિત કથન હોય એટલે કોઈ કથનમાં વિરોધાભાસ આવતો નથી. અનેક અંત કયા? અનેક પ્રકારે, અનેક દ્રષ્ટિકોણથી એને સમજવામાં આવે છે એટલે અનેકાંત કહ્યું. આપણે અનેકાંતની અત્યારે વધારે વાત નથી કરતા, પણ કેટલાક લોકો નવા છે એમને માટે અનેકાંતની એક સહેજ વાત કરી દઉં. તો આપણે જૂનું અને જાણીતું આપણું ઉદાહરણ લઈએ કે ગિરીશભાઈ છે તે પિતા છે. જો આમ એકાંતે કહી દેવામાં આવે કે ના, ગિરીશભાઈ પિતા જ છે, પિતા જ છે, બીજું કંઈ નથી, તો પછી એ વાત કેટલી અસત્ય ઠરે. પણ એને એની સાથે અપેક્ષા લગાડીને કહેવામાં આવે કે ગિરીશભાઈ છે તે તેમના પુત્રની અપેક્ષા એ પિતા છે, પણ એમના પિતાની અપેક્ષા એ પુત્ર છે, એમના કાકાની અપેક્ષા એ ભત્રીજા છે, અને એમના ભત્રીજાની અપેક્ષા એ કાકા છે, એમના પત્નીની અપેક્ષા એ પતિ છે. એટલે એની સાથે રહેલી અપેક્ષા લગાડવામાં આવે તો વિરોધાભાસી વાતો કે ગિરીશભાઈ પુત્ર પણ છે અને પિતા પણ છે, એ બંને વિરોધાભાસી વાતો છે, એમાં કોઈ વિરોધ રહેતો નથી. કેમ કે એમાં અપેક્ષા છે ને, પુત્રની અપેક્ષા એ પિતા છે અને પિતાની અપેક્ષા એ પુત્ર છે, એટલે ક્યાંય વિરોધાભાસ રહેતો નથી, બધા વિરોધાભાસ ત્યાં સમી જાય છે. આવું અનેક અંતથી સમજવું થાય છે અને એમ અનેક અંતથી સમજવાથી ગિરીશભાઈનું સાચું સ્વરૂપ આપણને ખ્યાલમાં આવે છે કે ગિરીશભાઈ એન્જિનિયર છે. તો એમાં એમના જોબની અપેક્ષાની વાત કરીએ ત્યાં એ એન્જિનિયર છે. ગિરીશભાઈ પ્રમુખ છે તો એ જૈન સેન્ટરમાં પ્રમુખ છે, તો એ અપેક્ષાથી એ પ્રમુખ છે. એટલે કેટલી બધી વાત જુદી જુદી રીતે આપણે ગિરીશભાઈને જાણીએ તો એ ગિરીશભાઈ સંબંધી કોઈ પણ કથન છે એ ખોટું નથી પડતું. અનેક અંત અને એવું અનેકાંત સ્વરૂપ જૈન દર્શનનું છે કે જ્યાં જેમ છે તેમ એ અપેક્ષા સાથે કથન કરવામાં આવ્યા છે. અને આ કથન પદ્ધતિને જ્યારે લખવામાં આવે અથવા બોલવામાં આવે છે ત્યારે એને સ્યાતવાદ કહેવામાં આવે છે. સ્યાત એટલે કથનચિત, કોઈ પ્રકારે, કોઈ અપેક્ષાથી, એ આમ કહેવાય છે. તો આવું સ્યાદવાદનું સ્વરૂપ છે. એને માટે અહીંયા કે છે શું, આપણી મૂળ વાત શું ચાલી રહી છે કે તમે એકાંતે નહીં લઈ લો, એને માટે પંડિતજી વાત કરી રહ્યા છે કે માટે અહીં એમ સમજવું કે જીનવાણી સ્યાદવાદરૂપ છે. પ્રયોજનવશ નયને મુખ્ય ગૌણ કરીને કહે છે, જેવું પ્રયોજન છે એ પ્રયોજનવશ, એ પ્રયોજન અને આધીન થઈને એ કયા નયને મુખ્ય કરીને વાત કરવી ને કયા નયને ગૌણ કરીને વાત કરવી એ બરાબર જીનવાણી કહે છે. જ્યારે પિતાઓની વાત ચાલતી હોય તો કે ગિરીશભાઈ પણ એક પિતા છે અને એ એમના પુત્રના પિતા છે. પિતા પિતાની જ વાત ચાલતી હોય ત્યારે એમાં પછી એમ ન કહેવાય કે ગિરીશભાઈ ફલાણા ભાઈના પુત્ર છે, એમ વાત ન કહેવાય. પણ એમાં પિતાની વાત ચાલતી હોય, ફાધર્સ ડે ની વાત ચાલતી હોય ત્યારે હંમેશા એમ જ કહેવાય કે એમના પુત્રના પિતા છે, એ પણ ફાધર છે. એટલે પ્રયોજનવશ વાત કરવામાં આવે છે. પ્રયોજનવશ જે વાત કરવામાં આવી હોય ત્યારે પ્રયોજનવશ જે કોઈ નયની જરૂર છે એ નયને મુખ્ય કરીને કહેવામાં આવે. પણ એ વખતે પણ પેલો બીજો નય તો રહે જ છે. કયો બીજો નય? એમને જ્યારે ફાધર્સ ડે ના દિવસે આપણે ગિરીશભાઈને એમ કહ્યું કે એમના પુત્રના એ પિતા છે એમ કરીને વાત કરી, ત્યારે એમ નથી થતું કે એમના પિતાના પુત્ર નથી, એમ તો વાત છે જ નહીં. એ એમના પિતાના પુત્ર છે, એમના કાકાના ભત્રીજા છે, એ બધી વાત પણ રહે જ છે. પણ એ બધા નયોને, એ બધા દ્રષ્ટિકોણને આપણે ગૌણ કરી દીધા. કેમ? કે આજે ફાધર્સ ડે છે તો ફાધર્સ ડે ની વાતમાં પિતાની વાત ચાલે છે, તો જેટલા ત્યાં બાળકો આવ્યા છે એ બધાના પિતા કોણ, એ પિતા તરીકે આપણે એમને જોઈ રહ્યા છીએ, તો ત્યાં મુખ્યતા કોની કરી, પિતાની મુખ્યતા કરવી છે. એટલે પ્રયોજન આપણે એમાં શું છે, તો કે ફાધરનું પ્રયોજન છે, ફાધર તરીકે જાણવા છે. તો પછી એ વખતે એમ ન કહેવાય કે અમુક ફલાણા ભાઈના એ પુત્ર છે, અમુક ના એક કાકા ને અમુકના ભત્રીજા, એ બધી વાત ત્યાં ન ચાલે. કેમ નથી ચાલતી? એ નથી ના છે, પણ ત્યાં એ પ્રયોજન નથી. એટલે એ બધા દ્રષ્ટિકોણને ગૌણ કરવામાં આવ્યા, એને કાઢી નથી નાખવામાં આવ્યા, એ નથી એમ કરીને ભાવ નથી કરવામાં આવ્યો, એને ગૌણ કરવામાં આવ્યા. અહીંયા કહે છે, માટે અહીં એમ સમજવું કે જીનવાણી સ્યાદવાદરૂપ છે અને પ્રયોજનવશ નયને મુખ્ય ગૌણ કરીને કહે છે, જે પ્રયોજન છે એ પ્રમાણે નયને મુખ્યતાથી કહે છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે. જીવો પ્રાણીઓ અહીંયા મૂક્યા છે એટલે કે જે જીવો સંસારી છે, સંસારમાં છે, તે જે શરીર સહિત છે તે સંસારી પ્રાણી શરીર સહિત છે, એની વાત કરી છે કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો સિદ્ધિની વાત નથી લીધી અહીંયા, એટલા માટે અહીંયા જુદા પાડવા છે એટલે પ્રાણીઓને શબ્દ મૂક્યો છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ જેમાં એમને ભેદ જ જાણવામાં આવે એવો વ્યવહાર, એનો પક્ષ તો અનાદિથી કાળથી જ છે. એટલે એ વ્યવહારને જ મુખ્યતા કરીને બેઠા છે અને ભેદ ભેદ રૂપે જ બધું દેખાય છે, એ ભેદ રૂપે જ બધું સમજે છે, એ તો અનાદિનું એને છે જ. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. ભેદરૂપ વાત બધી એ કહેવું અને એને જાણવું અને સમજવું અને પરસ્પર બીજાને પણ એનો ઉપદેશ આપવો એ તો અનાદિનું વર્તે જ છે, પણ એને એ ખબર નથી પડતી કે કઈ જગ્યાએ ક્યાં કઈ વસ્તુની મુખ્યતા કરવી અને ક્યાં શું કરવું એ વાતની એને સમજણ નથી. એટલે હંમેશા એ વ્યવહારનો પક્ષ લઈને જે આગળ વધ્યો છે એટલે એ રખડ્યો છે. જો એને એ ખબર પડી હોત તો એ પ્રયોજનવશ જે શુદ્ધ નયનો વિષય છે એને એ આશ્રય કરવા લાયક સમજત અને વ્યવહાર નયનો વિષય છે એને જાણવા લાયક સમજત, પણ એવું નથી કરતો. એને બદલે એ શું કરે છે, વ્યવહારનો જ પક્ષ લઈને એ ચાલ્યો છે. એક શુદ્ધ નયથી આ રીતે સ્વરૂપ જે છે એ કઈ જગ્યાએ એમ જાણવું ઉપકારી થાય છે એટલી વાત એને સમજણમાં આવી નહીં, એટલે વ્યવહારનો પક્ષ લઈને અનાદિથી એનો જે ઉપદેશ કરે છે એને જે સમજે છે બીજા પ્રાણીઓને પણ એ સમજાવે છે, પરસ્પર એકબીજાને એમ જ વાત કરે છે. એટલે વ્યવહાર નય તો એને બરાબર જાણીતો છે, એટલે વ્યવહાર નયથી ભેદથી કથન કરવા અને ભેદથી એને વસ્તુના સ્વરૂપને જાણવું એ તો એને અનંતકાળથી વર્તે જ છે, એવું તો એને છે જ, પણ સાથે સાથે જે બીજું હોવું જોઈએ તે શુદ્ધ નયથી, એક કોઈ શુદ્ધ નયને લઈને શુદ્ધતાથી વિચાર કરવા જઈએ તો વસ્તુનું સ્વરૂપ કેવું છે એ જો સાથે હોય તો એનું કામ થઈ જાય, પણ એ તો એને છે નહીં. એટલે કહે છે કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા મોટે ભાગે સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધ નયનો હસ્તાવલંબ સહાયક જાણી બહુ કર્યો છે. બીજી વાત પણ છે કે જીનવાણીની અંદર પણ વ્યવહારનો ઉપદેશ કરવામાં આવ્યો છે, ભેદરૂપ કથન કરવામાં આવ્યા છે. કેમ? તો કે સમજાવવા માટે, શુદ્ધ નયના સહાયક તરીકે અથવા શુદ્ધ નયને સમજાવવા માટે, એટલે શુદ્ધ નયનો હસ્તાવલંબન એટલે એના સહાયક તરીકે જાણી અને એનો ઉપદેશ તો ઘણો કરવામાં આવ્યો છે, એનો ઉપદેશ ઘણો કરવામાં આવ્યો છે, પણ જે કંઈ એ વ્યવહારનો ઉપદેશ જે છે, વ્યવહાર ઉપદેશ શુદ્ધ નયના હસ્તાવલંબન તરીકે શું કરવામાં આવ્યો છે, તો કે શુભ ભાવની વાત કરવામાં આવી છે. શુભ ભાવની વાત જે કરવામાં આવી છે, શુભ ભાવનો જે ઉપદેશ આપવામાં આવ્યો છે, અશુભને ટાળવા માટે, અશુભથી બચવા માટે શુભ ભાવની જે કંઈ વાત કરવામાં આવી છે, એ બધી વાત જે છે એ શુદ્ધ નયનો હસ્તાવલંબ એટલે સહાયક તરીકે કરીને કર્યો છે. કે જ્યારે એને શુદ્ધ નય દ્વારા વસ્તુની પ્રાપ્તિ થઈ નથી, એ શુદ્ધ નયથી સ્વરૂપમાં જતો નથી, ત્યારે એને અશુભ ભાવથી બચવા માટે શુભ ભાવ આવે, શુભ ભાવ આવે છે એમ કરીને વાત કરવામાં આવી છે. એટલે મોટાભાગના જીવો શુભ ભાવને જ ધર્મ સમજ્યા છે. પણ એ શુભ ભાવ જે છે એ શું છે, એ બંધનું કારણ છે એ વાત અહીંયા કરે છે. કે જળી જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ સહાયક જાણી બહુ કર્યો છે, પણ એનું ફળ સંસાર જ છે. એ બધા ભાવ શુભ ભાવ જે છે એનું ફળ તો સંસાર જ છે. એ વ્યવહાર નયનો જે ઉપદેશ કર્યો છે, વ્યવહારનો જે ઉપદેશ કરવામાં આવ્યો છે, વ્યવહાર નહીંથી જે સ્વરૂપની વાત કરવામાં આવી અને એની સાથે જે ઉપદેશ કરવામાં આવ્યો છે, એ બધાનું ફળ શું છે, તો કે એ બંધ જ છે. એ શુભનો બંધ પડે છે. એટલે શુભનો બંધ પડે તો શુભનો બંધ પડે છે, એવું તો ભવ કરવો પડે. શુભનો બંધ પડે તો પણ ભવ જ થાય, બીજું કંઈ થાય નહીં. એમ પુણ્યનો બંધ થાય તો પુણ્યને ભોગવવા માટે ભવ કરવો જ પડે, એટલે એ સંસાર જ છે. શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી. હવે જો આગળ વાત કરે છે પંડિતજી કે આ તો એને બહુ સહેલાઈથી વ્યવહાર તો એને જાણ્યો જ છે, એનો ઉપદેશ પણ એને સાંભળ્યો જ છે, પણ એને શુદ્ધનયનો પક્ષ એને પોતાને ક્યારેય આવ્યો નથી. શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી એટલે એને નથી આવ્યો. જીનવાણીમાં તો શુદ્ધનયની પણ વાત કરવામાં આવી છે, પણ એણે એ વાતને પકડી નથી. એટલે એમ કહે છે કે શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે, ક્યાંક ક્યાંક છે. હવે એ જે ઉપદેશ કરવામાં આવ્યો છે એ એને પકડવો પડે. સહેલાઈથી સરળતાથી જે વાત જે ઘણી વધારે કરવામાં આવી છે એ બધી એને પકડી, પણ મૂળ વાત જેને માટે થઈને કરવામાં આવી છે એ મૂળ વસ્તુને એને પકડી નહીં. શુદ્ધનયને માટે વાત કરવામાં આવી એને તો એને પકડી નહીં. એટલે કહે છે કે શુદ્ધનયનો પક્ષ તો કદી એને આવ્યો જ નહીં અને એનો ઉપદેશ પણ વિરલ છે, એટલે બહુ ઓછો જાણવા મળે છે. એવા મહાપુરુષોએ જ કર્યો છે. એટલે કહે છે કે ક્યાંક ક્યાંક છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી એટલે મુખ્યતાથી દીધો છે. અહીંયા શ્રી સદગુરુ એટલે અહીંયા આચાર્ય ભગવાન કુમકુંદ આચાર્ય ભગવાને આ વાત કરી છે, સાથે અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ વાત કરી છે. એટલે એમને અહીંયા કહ્યા કે એવા એ શ્રી ગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ, શુદ્ધનયને ગ્રહવાથી એટલે શુદ્ધનયનો આશ્રય લેવાથી એનું ફળ શું થશે, તો મુક્તિની દશા થશે, એનું ફળ મોક્ષ છે એમ પોતે જાણ્યું છે અને એમ જ એ પ્રવર્તી રહ્યા છે. એમનો પણ એવો જ પુરુષાર્થ થઈ રહ્યો છે. એટલે એવો ઉપદેશ એમને શુદ્ધનયની પ્રધાનતાથી, શુદ્ધનયની મુખ્યતાથી આપ્યો છે. કે શું ઉપદેશ આપ્યો છે કે શુદ્ધનય ભૂતાર્થ છે, સત્યાર્થ છે, એનો આશ્રય કરવાથી સમ્યક દ્રષ્ટિ થઈ શકાય છે. એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્મામાં આત્માના જ્ઞાન શ્રદ્ધાનરૂપ નિશ્ચય કરવામાં એ જઈ શકશે નહીં. એટલે કહે છે કે જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માના જ્ઞાન શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વ થઈ શકતું નથી, એમ આશય જાણવું. તો આજે આપણે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. હવે ભાવાર્થમાં જે વિશેષતાથી વાત કરવામાં આવી છે અને આપણે ટીકા કરી, ટીકામાં જે આજનો ભાગ જે કર્યો એમાં જે વિશેષતાથી વાત કરવામાં આવી છે એ બધી ગુરુદેવે પ્રવચન રત્નાકરમાં જે રીતે કહ્યું છે એ આવતી વખતે આપણે લઈશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મણિ પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે